સમયસાર 99 યોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ કુંકુંદાચાર્ય ભગવાને જેની રચના કરી એવું સમયસાર અને એની સર્વોત્તમ ટીકા આત્મખ્યાતિ ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને જેની રચના કરી તેનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર આપણે શરૂ કર્યો છે. શરૂઆતની કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 308, 309, 310 અને 311 સાથે છે, એનો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથાઓ, એનો અર્થ, ટીકા અને ભાવાર્થ આપણે કર્યા છે અને આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ પણ આપણે કર્યા છે. હવે વિશેષ અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 13. આપણે ચોથા પેરેગ્રાફમાં એ વાત આવી કે જીવ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. અને આ મૂળ મુદ્દાની વાત એટલે શરૂઆત જ ત્યાંથી કરી કે તાવત કરીને શરૂઆત કરી, એટલે કે આ મૂળ મુદ્દાની વાત છે. અને એની સાથે એ પણ કહ્યું કે અજીવ છે એ પણ પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, એ જીવ નથી. ગુરુદેવે વિસ્તાર કરીને એમાં એ વાત સમજાવી કે જે આ પરિણમન બદલવું થાય છે, જે પર્યાય થાય છે, એમાં બદલતી જે અવસ્થાઓ સમયે સમયે પ્રગટ થાય છે એ ક્રમબદ્ધ થાય છે. પર્યાયો ક્રમબદ્ધ થાય છે, એનો ક્રમ અને એની સાથેનો કાળ એટલે સમય એ નક્કી છે, નિશ્ચિત છે. જે સમયે જે પર્યાય જે ક્રમે થવાની છે તે જ ક્રમે થાય છે, એટલે કે પર્યાયને એવું ક્રમબદ્ધપણું છે, એમાં આગી પાછી કે આડી વળી થતી નથી. અને ઉદાહરણ પણ આપ્યું કે મોતીની માળામાં પોતપોતાના સ્થાનોમાં પ્રકાશતા મોતી એ જ જગ્યાએ હોય એને એ જગ્યાએથી ખસેડીને આઘા પાછા કરી શકાતા નથી. જો એવું કરવા જાય તો માળા તૂટી જાય. એવી જ રીતે દ્રવ્યમાં પોતપોતાના અવસરોમાં પ્રગટ થતી પર્યાયોમાં જો ક્રમભંગ થાય તો દ્રવ્ય જ ન રહે. કેમ કે દ્રવ્યની પર્યાય કેટલી, કોઈ પણ દ્રવ્યની પર્યાય અનંત પર્યાય છે અને કાળના સમય પણ અનંત છે. એટલે દરેક સમય સાથે એક એક પર્યાય નિબદ્ધ છે અને એવો આખો પ્રવાહ છે, એમાં કાંઈ આઘું પાછું કરી શકાય એમ છે જ નહીં. દરેક દ્રવ્યનો નાશ નથી થતો, અવિનાશી છે, એટલે એની અનંતકાળ સુધી પર્યાય થશે તે અનંત થશે. અને કાળ દ્રવ્યની પણ એટલી જ અનંત પર્યાય છે, એટલે એ પર્યાયની સાથે દરેકની સાથે એક એક સમય જોડાયેલો છે. એટલે એ પર્યાય જે ક્રમે છે એ ક્રમ સાથે એ એક સમય પણ છે. એટલે એવું ક્રમબદ્ધપણું પર્યાયનું છે, એમાં ફેરફાર થઈ શકતો નથી, એમાં ફેરફાર થવા માટે કોઈ અવકાશ નથી. પર્યાય એક સમયની છે બીજા સમયે બીજી પર્યાય થાય છે, તો એ બેની વચ્ચે કોઈ જગ્યા જ નથી, અવકાશ નથી કે કાંઈ ફેરફાર કરી શકાય. એક પર્યાય છે, એ પર્યાયનો નાશ થાય છે તે જ સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. પર્યાયના ઉત્પાદ અને વ્યયને આપણે સમજીએ તો પણ આપણને ખ્યાલ આવે છે કે પૂર્વની પર્યાયનો વ્યય થવો અથવા તો નાશ થવો એ જ સમયે નવી પર્યાય એટલે ઉત્તર પર્યાયનો ઉત્પાદ છે. એમાં સમયનો કોઈ ગાળો પડતો નથી, સમયનો ગાળો પડતો નથી, એટલે બે પર્યાયની વચ્ચે કોઈ અવકાશ જ નથી કે જેમાં આપણે કંઈક ઘૂસીએ અને કંઈક કરી શકીએ. એટલે એવું ક્રમમાં થયા કરે છે અને એની સાથે એક એક સમય જોડાયેલો છે. એટલે જે સમયે જે પર્યાય અને જે ક્રમે થવાની છે એ જ ક્રમે એ જ સમયે એ પર્યાય થાય છે અને એ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં, કેવળી ભગવાનના જ્ઞાનમાં, સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં આ વાત તો બહુ સ્પષ્ટ છે. ભગવાન એને જાણવા જાય છે એમ પણ નહીં, પણ એ કેવળ જ્ઞાનનો એવો મહિમા છે. કેવળ જ્ઞાન એવું છે કે એ જ્ઞેય માત્રને જાણે. કેવળ જ્ઞાન કેવું છે કે જ્ઞેય માત્રને જાણે. એટલે જે પર્યાય છે એ ભૂતકાળની હોય તો પણ જ્ઞેય છે, વર્તમાનકાળની હોય તો પણ જ્ઞેય છે, અને ભવિષ્યકાળની હોય તો પણ જ્ઞેય છે. એટલે દરેક પદાર્થની અનંત પર્યાય છે તો એ બધી જ્ઞેય છે, અને ભગવાનના જ્ઞાનમાં એ જ્ઞેય માત્ર જણાય છે એટલે ભવિષ્યકાળની પર્યાયો પણ જણાય છે, અને એમ આખા પ્રવાહરૂપે એ જણાય છે. અને એ પ્રવાહને ક્રમબદ્ધપણું છે, એને સમય સાથે નિબદ્ધપણું છે. એટલે આવું પર્યાયનું ક્રમબદ્ધપણું એટલે એનો અર્થ એ થયો કે પર્યાય નિશ્ચિત છે અને જે સમયે જે પર્યાય થવાની હોય એ પર્યાય એ સમયે થાય છે. એવું ક્રમબદ્ધપણું સ્વીકારવું જ રહ્યું, અને એવો સ્વીકાર કરતા પછી આગળ વધાય છે તો અકર્તા ભાવ આવે છે. આ બધી વાત આપણે ગયા સ્વાધ્યાયમાં લીધી છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ. અહીંયા આ જ પાના ઉપર એટલે કે પાના નંબર 13 ઉપર અહીંયા ચોથા પેરેગ્રાફમાં એક વાત કરે છે કે કેટલાક લોકો ક્રમબદ્ધ પર્યાયને સમજતા નથી, ક્રમબદ્ધ પર્યાયને સમજતા નથી અને ખરેખર ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય પણ થયો નથી, છતાંય એને હસવામાં કાઢી નાખે છે. તો એને જરાક અહીંયા સમજાયું છે. ગુરુદેવ કહે છે કે જુઓ, એક વખતે એક છોકરાએ બીજા છોકરાને વાત વાતમાં ગુસ્સે થઈ અને ગાલ ઉપર જોશથી થપ્પડ લગાવી દીધી. એક છોકરાએ બીજા છોકરાને ગુસ્સે થઈને થપ્પડ લગાવી દીધી. પછી કોઈ સમજુ માણસે એને ઠપકો આપ્યો કે આવું ન કરાય. તો એણે એમ કહ્યું કે એ તો જે સમયે જે થવાનું હતું તે થયું છે, મેં એમાં શું કર્યું છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું કાંઈ કરી શકે છે? નથી કરી શકતું. બોલો, આવું એણે કહ્યું. થોડુંક સાંભળી લીધું હોય તો આવી વાત કરે. અહીંયા આપણે ક્રમબદ્ધની વાત કરતા હોઈએ અને પછી કોઈકે એવું જરાક સાંભળી લીધું હોય તો એ કહી દે કે જે સમયે જે થવાનું તે થાય, આપણને થપ્પડ મારીને એમ કહે. અને પાછો એમ પણ કહે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ક્યાં કાંઈ કરી શકે છે? મારું દ્રવ્ય જુદું, તમારું દ્રવ્ય જુદું, હું ક્યાં કાંઈ કરું છું? તો આપણને થાય કે આ તો મુશ્કેલી થઈ. કાંઈ મુશ્કેલી નથી પ્રભુ, બધું બરાબર જ છે. જગતમાં જે થઈ રહ્યું છે એ બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે. અહીંયા એનો ખુલાસો ગુરુદેવે આપ્યો છે. ખુલાસો જે આપ્યો છે એ લેતા પહેલા એક સામાન્ય શબ્દોમાં હું વાત કરું તો, જ્યારે આપણને કોઈ એમ થપ્પડ મારી દે અને એમ કહે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી અને જે સમય થવાનું હતું તે સમય તે થયું છે, તો આપણે સાથે એમ પણ કહી શકીએ કે તમે જેવા મારવાના ભાવ થયા તે એવા ભાવને કારણે તને પણ પાપનો બંધ થવાનો હતો તે થયો છે. હવે એ પાપનો બંધ ભોગવવો પણ તારે જ પડશે. અને મારા તો પાપનો ઉદય હતો એટલે મને તો આ માર પડવાની હતી તો પડી. એમાં નિમિત્ત તું બન્યો, પણ તું નિમિત્ત થયો છતાં પણ તે જે ભાવ કર્યો એનું ફળ તો તારે ભોગવવું જ રહ્યું. કોઈ એમ કહે કે આ જ્યારે થવાનું હશે ત્યારે થશે, સમ્યક દર્શન પણ જ્યારે થવાનું હશે ત્યારે થશે, અમે તો આ નિરાતે બેઠા છીએ, તો અમે એને એમ કહીએ છીએ કે ભાઈ તમે બેઠા છો એ તમે બેસી ક્યાં શકો છો? બેસે કોણ? ભગવાન આત્માને ક્યાં બેસવું છે? અને તમારા મનમાં એવા પ્રમાદના ભાવ આવતા હોય તો એ માની લેવું કે હજી તમારે ઘણા ભાવ કરવાના બાકી છે. વાત તો એમ જ છે કે સમ્યક દર્શન જ્યારે થવાનો હશે ત્યારે જ થશે, એ પર્યાય જ્યારે થવાની હશે ત્યારે જ થશે. પણ જેને અત્યારે એવો પ્રમાદ વર્તે છે, જેને ધર્મની દ્રષ્ટિ થતી નથી, તો વાત બરાબર એમ જ છે કે એને હજી ઘણો સમય બાકી છે, ઘણો કાળ સુધી હજી એને ભવના ભ્રમણ કરવાના બાકી છે. અને જેને એવો પુરુષાર્થ ઉપડે છે કે ઓહો ક્રમબદ્ધ પર્યાય, આવી પર્યાય, નિશ્ચિત પર્યાય, નક્કી જ છે બધું, તો પછી હું શું કરી રહ્યો છું? મારે કાંઈ બારમાં કરવાનું નથી, હું પરના કોઈ કાર્યો કરી શકતો નથી, એવો હું અકર્તા છું. હું ભગવાન આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી, તણખલાને સ્પર્શી પણ શકતો નથી, એવો અકર્તા છું. તો પછી હું શા માટે આ વિભાવ ભાવે વર્તી રહ્યો છું? હું વિભાવ ભાવે વર્તું, શુભાશુભ ભાવે વર્તું, તો પણ જગતમાં જે થવાનું છે તે જ થશે. હું એવા ભાવે નહીં વર્તું તો પણ જગતમાં જે થવાનું છે તે જ થશે. હું ઈચ્છું કે ન ઈચ્છું, જગતના કાર્યો જેમ થવાના છે તેમ થશે, જગતના બધા જ પદાર્થોની પર્યાયો જેમ થવાની છે તેમ જ થશે. તો હું શા માટે આવા વિભાવ ભાવે રહ્યો છું? એ મારો દોષ છે, મારો અપરાધ છે. મારો સ્વભાવ તો શુદ્ધ છે, એમ કરીને જે પોતે પાછો વળી જાય છે, એમ કરીને જે પાછો વળી જાય છે એને હવે બહુ ભાવ બાકી નથી. એને અત્યારે વર્તમાનમાં સમ્યક દર્શન નથી, તો બહુ જ ઓછા સમયમાં એને સમ્યક દર્શન થશે અને પછી એને કાંઈ ભવના ભ્રમણ રહેશે નહીં. એટલે ક્રમબદ્ધ પર્યાયને જે સ્વીકારે છે અને જે પોતાના સ્વરૂપ તરફ પાછો વળે છે એને હવે ભાવ બાકી નથી. જેને ક્રમબદ્ધ પર્યાયની સમજ પડી છે અને જેને એમ લાગ્યું છે કે ના, આ વાતમાં કાંઈક દમ છે, મારે એનો વધારે અભ્યાસ કરવો છે ને, મારે એ સમજવું છે, એને પણ સમજવું કે હવે એને ઘણા ભાવ નથી. જેને આવી રૂચિ થાય છે, જેને સત્યને સમજવાની, સત્યને પ્રાપ્ત કરવાની એવી જેને રૂચિ થાય છે, એને ક્રમબદ્ધમાં જ હવે વધારે સમય સુધી ભવના ભ્રમણ નહીં થાય એવું છે. બધું જ ક્રમબદ્ધમાં જ છે, બધું જ ક્રમબદ્ધમાં જ છે. એટલે જ્યારે કોઈને એવો વિચાર આવે, વિકલ્પ આવે કે આ ક્રમબદ્ધની તમે વાત કરો છો ને, લો તો આ તમારા પેટમાં ચપ્પુ મેં મારી દીધું, આ પણ ક્રમબદ્ધમાં જ થયું ને, તો આપણે એને એમ કહીએ કે હા, મને એ પીડા થવાની હતી એ તો મારા પાપના ઉદય પ્રમાણે થવાની જ હતી, એ પણ ક્રમબદ્ધમાં જ હતું, પણ તને જે આ ભાવ આવ્યો એ ભાવ છે તે પાપનું કારણ છે, પાપનો બંધ છે, અશુભ ભાવ છે, અને જેટલી તીવ્રતાથી તે આ ભાવ કર્યો છે એટલી તીવ્રતાથી તારે ભોગવવો પડશે, એને કારણે તને ભવના ભ્રમણ થશે. એટલે તારો તો હજી ઘણો સમય બાકી છે. અને મેં જ્યારે આ ભાવને મને દુઃખ થયું ત્યારે ક્ષમતાપૂર્વક ભોગવી લીધો કે ક્રમબદ્ધમાં એમ જ થવાનું હતું, તો એમ જ થયું છે, તો મને તો ગણીને જ રાખે. હવે તું તારો વિચાર કર, પેલો પાપી છે એ જો સમજુ હશે અને એને ઘણા ભાવ બાકી નહીં હોય તો એ જ સમયે ક્ષમા માંગી લેશે અને પાછો વળી જશે, પણ ભવના ભ્રમણ એને બાકી હશે તો એ અભિમાનમાં ચાલ્યો જશે અને ભવના ભ્રમણ કરશે. એટલે જે થાય છે, જે કંઈ બનાવ બને છે, એ બધું જે થવાનું છે તેમજ તે જ સમયે થાય છે, એમાં તો કોઈ ફેરફાર થઈ શકતો નથી. પરંતુ એના ઉપરથી આપણને આપણી વાતનો ખ્યાલ આવે છે કે આપણે ક્યાં ઊભા છીએ, આપણને નિદ્રા થઈ રહી છે કે નવા કર્મ બંધાઈ રહ્યા છે એનો ખ્યાલ આવી જાય છે. એટલું જ નહીં, આપણને એ પણ ખ્યાલ આવી જાય છે કે મારે હવે કેટલા ભાવ બાકી હશે. જો ક્રમબદ્ધનો બરાબર સાચો સ્વીકાર થયો છે અને અકર્તા ભાવ આવ્યો છે, અકર્તા ભાવ કહો કે જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહો, એ બંને સરખું જ છે. એટલે અકર્તા ભાવ આવ્યો છે અને એવી રીતે જ્ઞાતા દ્રષ્ટા ભાવે આ બધી જ પર્યાયોને આપણે જોઈ રહ્યા છીએ અને એક દ્રવ્યનું જ લક્ષ થાય છે, દ્રવ્ય દ્રષ્ટિ થાય છે, તો હવે અલ્પભવ બાકી રહ્યા છે એ વાત પણ નિશ્ચિત છે. આવી આ ક્રમબદ્ધ પર્યાય છે. ખૂબ એમાં રૂચિપૂર્વક રસ લઈને ઘણું સમજવાનું છે, ખૂબ વાતને એમાં વિચારવાની છે, એવું સતત ચિંતવન કરવાનું છે, વારંવાર એનો વિચાર કરવાનો. મને સમજાઈ ગયું કરી અને જે એને છોડી દે છે એ તો કાંઈ પામતા નથી. આ સમજવાનું નથી પણ એને આત્મસાત કરવાનું છે. સમજવાની વાત આવી એ તો બહુ પહેલી શરૂઆત છે, પણ હવે એનો મર્મ પકડવાનો છે અને એવું જ પરિણમન થવું જોઈએ. ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર થયો હોય તો અકર્તા ભાવ રૂપે પરિણમન પણ થવું જોઈએ. આપણે તો અહીંયા આ છોકરાની વાત લીધી હતી કે છોકરાએ એકબીજાને થપ્પડ મારી અને પેલાએ પછી એમ કહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં અને એ જે સમય થવાનું હતું તે થયું છે. તો ગુરુદેવ એને કઈ રીતે સમજાવે છે એ પણ આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે પણ ભાઈ, એની એ વાત બરાબર નથી. જળમાં એટલે શરીરમાં જે ક્રિયા તે સમયે થવાની હતી તે થઈ, તથા જે જળની ક્રિયા છે એ તો યથાર્થ છે. શરીરમાં જે ક્રિયા થવાની હતી તે જ થઈ, જળની ક્રિયા એ સમયે ક્રમબદ્ધ જ થઈ છે અને એ યથાર્થ છે. પરંતુ ક્રમબદ્ધ જે હિંસાનો મારવાનો ભાવ થયો તે કોણે કર્યો? એ ભાવનો અજ્ઞાની જીવ અવશ્ય કરતા છે. એ ભાવનો કરતા પેલો અજ્ઞાની છોકરો છે, એ એનો કરતા છે. કયા ભાવનો? મારવાના ભાવનો એ કરતા છે. એ કઈ જ્ઞાતા દ્રષ્ટા નથી, એ ભાવનો એ કરતા છે. અને એ કરતા છે તો એને આશ્રવ અને બંધ થશે જ, કેમ કે એ અજ્ઞાની છે. એને પોતાના સ્વરૂપનો આશ્રય કર્યો નથી, પોતાનું સાચું સ્વરૂપ જાણતો નથી, એ જ્ઞાની નથી, ધર્મી નથી, એટલે એને જ્ઞાતા દ્રષ્ટા ભાવ તો છે નહીં. એટલે એ જે ભાવ થયો છે એનો કરતા જ છે. એ રાગ કે દ્વેષના જે કંઈ ભાવ થાય એનો એ કરતા જ છે, એ અવશ્ય એનો કરતા છે. અને કરતા છે તો કરતા થઈને પરિણમે, અને જે સમયે જે રાગ થવાનો હતો તે થયો એમ પછી ક્રમબદ્ધનું નામ લે તો એ તો સ્વચ્છંદી મિથ્યા દ્રષ્ટિ છે. કરતા થઈને પરિણમ્યો એટલે એને એવો ભાવ કર્યો એમાં તો એને આશ્રવને બંધ થયા, અને વધારામાં પાછો ક્રમબદ્ધનું નામ લઈ અને સ્વચ્છંદ થાય તો પછી એ તો ગૃહિત મિથ્યાત્વ થયું. એવું ગૃહિત મિથ્યાત્વ જેને થાય એને તો અનંત ભવ હોય. ગૃહિત મિથ્યાત્વ જે છે એ અનંતાનુબંધીનું કારણ છે. એટલે આવા ધર્મના નામે જે સ્વચ્છંદ કરે, ક્રમબદ્ધનું નામ લઈને અથવા તો દ્રવ્યની સ્વતંત્રતાનું નામ લઈ ને જે સ્વચ્છંદ કરે એ ગૃહિત મિથ્યાત્વ સહિત છે. મિથ્યા દ્રષ્ટિ છે એટલું જ નહીં, સ્વચ્છંદ છે, મિથ્યા દ્રષ્ટિ છે એટલું જ નહીં, પણ એ તો ગૃહિત મિથ્યાત્વી છે. અને ગૃહિત મિથ્યાત્વ છે એ તો અનંતાનુબંધીનું કારણ છે. એટલે આવો ધર્મના નામે સ્વચ્છંદ શોભે નહીં, એને કારણે તો અનંત ભવ કરવા પડે. અહીંયા તો ગુરુદેવે સરળ વાત સમજાવી છે કે ભાઈ, ક્રમબદ્ધનું નામ લે તો એ તો સ્વચ્છંદી મિથ્યા દ્રષ્ટિ છે, એને ક્રમબદ્ધનું સાચું શ્રદ્ધાન જ નથી. ક્રમબદ્ધનું સાચું શ્રદ્ધાન હોય એને આવા વિચાર, આવો વિકલ્પ આવે જ નહીં. ક્રમબદ્ધમાં જ બધું થાય છે એવી જેને શ્રદ્ધા થઈ હોય એને એવો વિકલ્પ આવે જ નહીં, એને એવા કરતાપણાનો ભાવ થાય જ નહીં, એને તો અકર્તા ભાવ હોય. એટલે એ તો માત્ર બોલે છે, ખરેખર એને ક્રમબદ્ધનું સાચું શ્રદ્ધાન છે જ નહીં. અને આ કાંઈ ક્રમબદ્ધની વાત સ્વચ્છંદ પોષવા માટે નથી, પણ સ્વભાવના આશ્રયે સાચો નિર્ણય કરી અને સ્વચ્છંદ મટાડવાની આ તો વાત છે. આ વાત સ્વચ્છંદ મટાડવાની વાત છે કે પોતે સ્વચ્છંદે વર્તી રહ્યો છે, જગતના કાર્યો કરતા ભોગતા થાય છે. જગતમાં હું આમ કરું ને તેમ કરું, હું પૈસાના જોરે આમ કરી શકું ને તેમ કરી શકું. આવો સ્વચ્છંદ, એ સ્વચ્છંદને મટાડવાનો આ એકમાત્ર ઉપાય છે કે એને અકર્તા ભાવ આવે કે ના, હું કાંઈ કરી શકતો જ નથી. જે થાય છે તેનો માત્ર હું જાણવા દેખવા વાળો જ્ઞાતા દ્રષ્ટા જ છું. હું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ છું. પણ આવો અકર્તા ભાવ આવે કઈ રીતે? તો કે જ્યારે એને સર્વજ્ઞ ભગવાન અને સર્વજ્ઞ ભગવાનની સર્વજ્ઞતાનો સ્વીકાર થયો છે તો એને ક્રમબદ્ધ પર્યાયનો પણ સાચો સ્વીકાર થઈ જાય, અને ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર થતાં, ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થતાં એને અકર્તા ભાવ આવે છે. તો આ રીતે આ તો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે, એ તો સ્વચ્છંદ મટાડવાની વાત છે. આગળ 14મા પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ત્યારે કોઈ વળી ક્રમબદ્ધની ઓથ લઈને કહે છે, વિતરાગી પર્યાય જે કાળે થવાની હશે તે કાળે તે ઉત્પન્ન થશે. એમાં દ્રવ્ય દ્રષ્ટિનું શું પ્રયોજન છે? આવું પણ કેટલાક લોકો કહે છે. અને એમાં ક્રમબદ્ધ પર્યાયની ઓથ લઈને, ક્રમબદ્ધ પર્યાય ને ત્યાં ટાંકીને એમ કહે છે કે ક્રમબદ્ધ પર્યાયનું તમે જ કહ્યું છે ને, તો પછી ક્રમબદ્ધ પ્રમાણે એ વિતરાગની પર્યાય, વિતરાગી પર્યાય જે કાળે થવાની હશે તે કાળે તે ઉત્પન્ન થશે. એટલે એમાં દ્રવ્ય દ્રષ્ટિનું પ્રયોજન શું છે? આ તમે દ્રવ્ય દ્રષ્ટિ કરો, દ્રવ્ય દ્રષ્ટિ કરો, સ્વરૂપ લક્ષ કરો, આ વાત કરો છો, એનું કાંઈ જરૂર જ નથી. તો તે પર્યાય જયારે એવી સમ્યક દર્શનની થવાની હશે ત્યારે થશે. આવી વાત કહેનારને પણ ગુરુદેવે બહુ સુંદર જવાબ આપ્યો છે કે હા, વાત તો બરાબર જ છે. વિતરાગતાની પર્યાય તો જે કાળે થવાની હશે તે કાળે તે ઉત્પન્ન થશે, એની જન્મક્ષણ છે. વિતરાગી પરિણામ જ્યારે થવાના હશે ત્યારે જ થશે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ એવી વિતરાગી પર્યાય જે સમયે થવાની હશે તે સમયે જ થશે. જ્યારે થશે તે એની જન્મક્ષણ હશે. અને એને આપણે કાળલબ્ધિ પાકી એમ પણ કહીએ છીએ, એ તો એમ જ છે. પણ એવો નિર્ણય કોની સન્મુખ થઈને કર્યો? તમે આ નિર્ણય કર્યો કે વિતરાગી પરિણામ એટલે કે વિતરાગી પર્યાય જે કાળે થવાની હશે તે કાળે તે થશે, એવો જે તમે નિર્ણય કરી રહ્યા છો, તે નિર્ણય તમે કોની સન્મુખ થઈને કર્યો? બહુ સમજવાનું અહીંયા છે કે થશે તો એમ જ, કેમ કે ક્રમબદ્ધ જ થવાનું છે. તો પછી એ નિર્ણય, તમારો નિર્ણય છે એ કઈ રીતે છે? એવો નિર્ણય તમે કોની સન્મુખ થઈને કર્યો? ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક સ્વરૂપની સન્મુખ થઈને હું આ એક ચિન્હ માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાતા દ્રષ્ટા, સ્વભાવી વસ્તુ આત્મા છું એમ જેને નિર્ણય કર્યો, તેને જે કાળે જે પર્યાય થવાની હશે તે થશે એમ યથાર્થ નિર્ણય હોય છે. જેને પોતાના જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને, પોતાના ચિન્હ માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાતા દ્રષ્ટા, સ્વભાવી વસ્તુ આત્મા છું એમ જેને નિર્ણય કર્યો છે, એને માટે આ વાત કે જે કાળે જે પર્યાય થવાની હશે, જે કાળે વિતરાગી પરિણામ થવાના હશે તે કાળે તે થશે, એવો એનો નિર્ણય છે એ બરાબર છે, એ નિર્ણય યથાર્થ છે. એટલે કે સ્વરૂપની સન્મુખ થઈને જેને ચિદાનંદ ભગવાન આત્મા હું છું એમ અંદરમાં વર્તે છે, એટલે કે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, સ્વરૂપનું લક્ષ થયું છે, એવો જે ધર્મી છે, સમ્યક દ્રષ્ટિ છે, એનો તો એ નિર્ણય બરાબર હોય કે જે કાળે જે પર્યાય થવાની હોય તે જ કાળે તે જ પર્યાય થશે, એ નિર્ણય એનો તો બરાબર છે. અને તેને જ ક્રમબદ્ધ વિતરાગતા થાય છે, એનો એ નિર્ણય છે એ પણ બરાબર છે. અને એના એવા વિતરાગી પરિણામ પણ થાય છે અને એ પણ ક્રમબદ્ધમાં થાય છે, એટલે કે એને ક્રમબદ્ધ વિતરાગતા થાય છે, ક્રમબદ્ધ વિતરાગી પરિણામ થાય છે. પણ રાગની રૂચિ છોડે નહીં, હજી રાગ પડ્યો છે, હજી રાગ છૂટ્યો નથી, રાગમાં ઇષ્ટપણું છૂટ્યું નથી, અને વિતરાગતા જે કાળે થવાની હશે ત્યારે થશે એમ જો એ કહેતો હોય તો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. હજી રાગની રૂચિ છે અને કહેવા ખાતર જો એ એમ કહેતો હોય તો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એને તો ક્રમબદ્ધ રાગનું જ અજ્ઞાનમય પરિણમન થયા કરે છે. એને ક્રમબદ્ધ કેવી પર્યાય થાય છે? એને તો રાગની જ ક્રમબદ્ધ પર્યાય થયા કરશે, એવું જ પરિણમન થયા કરશે. અને રાગનું ક્રમબદ્ધ પરિણમન થયા કરશે તો શું થશે? ભવનાભ્રમણ થશે. એટલે જેને આ નિર્ણય સાચો સમ્યક થયો છે, યથાર્થ નિર્ણય થયો છે, એ સમ્યક દ્રષ્ટિ હોય છે, એ સમ્યક દ્રષ્ટિ છે. માત્ર એ બોલવા ખાતર બોલતા નથી, એમને તો બોલવાની જરૂર પણ નથી કે ક્રમબદ્ધમાં જે થાય છે તે જ થાય છે, એવું બોલવાનું એમને તો હોતું જ નથી. એમને તો એ શ્રદ્ધા અંદરમાંથી જ થઈ ગઈ છે કે જે કાળે જે પર્યાય થવાની હોય તે થશે અને તે થાય છે. અમે તો ભગવાન આત્મા, અમને શું છે? સુગાનીજીના પત્ર તમે વાંચો તો સુગાનીજી એ આવી જ વાત કહી છે. તમે ક્યાં હે? હમ તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય હૈ, જો પર્યાય કો હુના હૈ વો હોગા. આવી વાત એમણે કરી છે. અને એમ જ છે પ્રભુ, સમ્યક દર્શન થયા પછીથી પર્યાયનું લક્ષ્ય છૂટી જાય છે, પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય છે. કઈ પર્યાય ક્યારે શું થાય છે એમાં એને ક્યાંય રસ પડતો જ નથી, પર્યાયની એને રૂચિ જ નથી. ગમે તે પર્યાય થાય, ગમે તેવા સંયોગો આવે, એ દુઃખના હોય કે સુખના હોય, એમાં એને કાંઈ સુખ પણ થતું નથી, દુઃખ પણ થતું નથી, એનાથી એ રંજિત થતા નથી, એનાથી એ વિચલિત થતા નથી. સમ્યક દ્રષ્ટિ છે એ પર્યાય લક્ષ્ય કરતા જ નથી, કેમ કે પર્યાય જે થાય છે તે થાય છે, એની સાથે મારે શું છે? હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક નાયક ચિદાનંદ સ્વરૂપ છું. અને પર્યાય એ એક સમયનું સત છે, જે થવાની છે તે થાય છે, ભગવાનના જ્ઞાનમાં આવી છે એ જ પ્રમાણે થશે તો થશે. અમે તો સિદ્ધ સમાન છીએ, અમે તો સિદ્ધત્વ પ્રગટ કરનાર છીએ, અમે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છીએ. આવો ભાવ અંદરમાંથી આવે છે. એટલે સમ્યક દ્રષ્ટિની વાત આખી જુદી છે. ક્રમબદ્ધ પર્યાયનો જેને આવો નિર્ણય થયો છે, એને સ્વરૂપ સમ્મુખ થઈને નિર્ણય થયો હોય છે, એટલે એનો નિર્ણય છે એ સાચો છે, સમ્યક છે. ત્રિકાળે શુદ્ધ એક જ્ઞાયક સ્વરૂપની સન્મુખ થઈને હું આ એક ચિન્ માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી વસ્તુ છું, એવો ભગવાન આત્મા છું, એમ જેણે નિર્ણય કર્યો તેને જે કાળે જે પર્યાય થવાની હશે તે થશે એમ યથાર્થ નિર્ણય હોય છે, એને કાંઈ એમાં ચિંતા નથી, એમાં કાંઈ વ્યગ્રતા નથી, એમાં કાંઈ ઉપાધિ નથી, એમાં કાંઈ બાધ નથી, એમાં કાંઈ વિરોધ નથી, તે કાળે જે પર્યાય થવાની હશે તે થશે અને થાય છે એ તો જોઈ રહ્યા છે. એક સમ્યક દ્રષ્ટિ નાની પાસેથી એવા શબ્દો સાંભળ્યા હતા, હજી યાદ છે, એમની સમીપમાં રહેવાનું થતું હતું એટલે એવા શબ્દો સાંભળવા મળ્યા હતા. બસ અમે તો આ બસ જગતનું નાટક મફતમાં જોઈ રહ્યા છીએ, જે થાય છે તે જોઈ રહ્યા છીએ. જ્ઞાતા દ્રષ્ટા ભાવની વાત હતી કે અમે તો જોઈ રહ્યા છીએ માત્ર. શરીરમાં ઘણી ઉપાધિ હતી, બધું હતું, છતાં પણ જ્યારે એમના મુખેથી આવા શબ્દો સાંભળવા મળ્યા ત્યારે બહુ આશ્ચર્ય થયું. એ વખતે ઘણું આશ્ચર્ય થયું, બહુ શું આ વાત ચાલે છે, અમે તો આ જગતનું નાટક જોઈ રહ્યા છીએ, અમને શું છે? આવી સમ્યક દ્રષ્ટિ એની દ્રષ્ટિ હોય છે, આવી એમની માન્યતા, એમની શ્રદ્ધા, આવું એમનું પરિણમન હોય છે. પણ અજ્ઞાનીની વાત જુદી છે, એ બોલવા ખાતર બોલે કે આ ક્રમબદ્ધમાં જ્યારે થવાનું હશે ત્યારે થશે, કેમ એ એ મિથ્યા દ્રષ્ટિ એ મૂંડ ઉલટો ધર્મના નામે એ અધર્મના પરિણામ કરી રહ્યો છે, એક રૂહિત મિથ્યાત્વના પરિણામ કરી રહ્યો છે. અને એવા એ અજ્ઞાનમય ભાવને કારણે એને તો ઘણો બંધ પડશે, પાપનો એવો બંધ પડશે, અનંત બંધ પડશે, અનંતાનું બંધીના બંધ પડશે, અનંત ભવ કરવા પડશે. એટલે ક્રમબદ્ધ પર્યાય એ મોટી વસ્તુ છે, એને સમજવી સ્વીકારવી એ મોટામાં મોટો પુરુષાર્થ છે પ્રભુ. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કરી કે જે એમને એમ બોલે છે, અજ્ઞાની છે, એ રાગની રૂચિ છોડી નથી, રાગની રૂચિ છૂટી નથી, હજી દ્રષ્ટિ રાગ પર જ રહે છે, હજી દ્રષ્ટિ પર તરફ જ રહે છે, અને વિકરાગતા જે કાળે થવાની હશે ત્યારે થશે એમ જો એ બોલતો હોય તો એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. એને તો ક્રમબદ્ધ રાગનું જ અજ્ઞાનમય પરિણમન થયા કરે છે. બહુ મોટી વાત છે. ક્રમબદ્ધ પર્યાયને સમજ્યા વગર મશ્કરીમાં ઉડાડવી, એનાથી અનંતાનું બંદીનો બંધ પડે છે, અનંતાનું બંદીનો બંધ પડે છે. એવો અનંતાનું બંદી કસાય જેને કારણે એને ઘણા બહુ કરવા પડશે. અહીંયા આ જ પાના ઉપર છેલ્લી બે લીટીમાં અહીંયા કહે છે કે પ્રત્યેક સમયે પ્રગટ થતી પર્યાય તેની જન્મ ક્ષણ છે. સૂક્ષ્મ વાત છે, પણ આ સર્વજ્ઞ પરમાત્માના પેટની વાત છે. આમાં બે મુદ્દા રહેલા છે. પાના નંબર 15 ઉપર એની સ્પષ્ટતા કરતા કહે છે કે પહેલી વાત તો એ કે જીવની જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ થાય એ તેની કાળલબ્ધિ છે. જીવની જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ થાય એ તેની કાળલબ્ધિ છે. અને બીજું, જે પર્યાય થાય તે બાહ્ય નિમિત્તથી, તેના દ્રવ્ય ગુણથી અને તેની પૂર્વ પર્યાયના વ્યયથી પણ નિરપેક્ષ છે, સ્વતંત્ર રીતે પર્યાય થાય છે. એને બીજા કોઈ નિમિત્તની જરૂર નથી. એ પર્યાય જે છે એના સટકારકો એના પોતાના એ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. એટલી સ્વતંત્રતા અહીંયા તો દર્શાવી છે કે એ પર્યાયને એની પહેલાની પૂર્વની પર્યાય છે એના વ્યયની પણ અપેક્ષા નથી, એનાથી પણ એ નિરપેક્ષ છે. પૂર્વની પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ બંને એક જ સમયમાં થાય છે, છતાં પણ એમ કહ્યું છે કે એમાં એને પૂર્વની પર્યાયનો વ્યય એની અપેક્ષા નથી. અને દ્રવ્યગુણ, એના દ્રવ્યગુણ એની પણ એને અપેક્ષા નથી, એટલે કે દ્રવ્ય ગુણથી પણ એ પર્યાય નિરપેક્ષ છે. એક તરફ આપણે એમ કહીએ કે દ્રવ્ય પર્યાય વિનાનું ન હોય, આ ગુણ છે એનું પરિણમન છે અને એ પરિણમન છે એ પર્યાય છે, અને બીજી તરફ આવી નિરપેક્ષતાની વાત કરીએ. પણ નિરપેક્ષતાની વાત તો કઈ અપેક્ષાથી કરી છે કે એ પર્યાયનો ઉત્પાદ એ નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી, એ અપેક્ષાથી વાત છે. ઉત્પન્ન થાય છે તો એના સટકારક એના પોતાના છે, એ અપેક્ષાથી વાત કરી છે. એટલે અહીંયા ગુરુદેવ એ વાતને બરાબર સારી રીતે સમજાવતા અહીંયા કહે છે, અર્થાંત તે પર્યાયને બાહ્ય નિમિત્તની અપેક્ષા નથી, એના દ્રવ્યગુણની એને અપેક્ષા નથી અને પૂર્વ પર્યાયના વ્યયની એને અપેક્ષા નથી. જીવની એક સમયની પર્યાય જે વિકાર રૂપે પરિણમે તે પોતાના સટકારકથી પોતે સ્વતંત્રપણે પરિણમે છે. આ વાત પંચાસ્તિકાયની ગાથા 62માં આવી છે. જીવની જે પર્યાય થાય તે જીવ જ છે, અર્થાત તેનો કરતા જીવ જ છે, અન્ય દ્રવ્ય નથી. હવે બીજી વાત આગળ ગુરુદેવ સમજાવે છે કે જીવની જે પર્યાય થાય તે જીવ જ છે, અર્થાત તેનો કરતા જીવ જ છે, અન્ય દ્રવ્ય નથી, જળ કર્મ નથી. જળ કર્મની પર્યાય જળ કર્મના કારણે ક્રમબદ્ધ થાય છે અને જીવની પર્યાય જીવના કારણે ક્રમબદ્ધ થાય છે. દ્રવ્ય પોતે જ પોતાની પર્યાયને કરે છે, પણ ભિન્ન પદાર્થ તે પર્યાયને કરે એમ ત્રણ કાળમાં નથી, બીજો પદાર્થ એને કરે એમ નથી. ચાહે જીવની વિકારી પર્યાય હો કે સંકિત આદિ નિર્મળ નિર્વિકારી પર્યાય હો, એ પર્યાય તેના ક્રમમાં થવાની હોય તે જ થાય છે, અને એમાં તેને કર્મ વગેરે કોઈ પરકારકોની અપેક્ષા નથી. આવી વાત છે. હવે અહીંયા તો થોડીક જુદી વાત કરી. ઉપરના પેરેગ્રાફમાં તો એમ વાત કરી હતી કે નિરપેક્ષ છે એમ કરીને વાત કરી હતી, અને અહીંયા પાછું એમ પણ કહ્યું કે એનો કરતા એ જીવ પોતે જ છે. ઉપર તો એમ કહ્યું કે દ્રવ્ય ગુણથી એ નિરપેક્ષ છે, અને પાછું નીચે એ પેરેગ્રાફમાં એમ કહ્યું કે એનો કરતા જીવ છે, જીવની પર્યાયનો કરતા જીવ છે, અજીવની પર્યાયનો કરતા અજીવ છે. તો પછી નિરપેક્ષપણું કઈ રીતે છે? નિરપેક્ષપણું ઉત્પાદની અપેક્ષાથી કહ્યું છે. પર્યાય તો દ્રવ્યની જ છે, અજીવની પર્યાય છે એમાં પણ એ પર્યાય તો અજીવની જ છે, એમાં એમાં જણાય છે તો જીવ અથવા અજીવ. જે પર્યાય છે એ પર્યાયનું લક્ષ્ય આપણે કરીએ છીએ ત્યારે પર્યાયની ભીતરમાં એના ઊંડાણમાં જે રહ્યું છે એ તો દ્રવ્ય છે. આપણને દેખાય છે સપાટી, પણ સપાટીની નીચે આખો ઊંડો મહાસાગર ભરેલો પડ્યો છે. સમુદ્રની સપાટી દેખાય છે, પણ સપાટીની ભીતરમાં સમુદ્ર ભરેલો પડ્યો છે ને, એની એ સપાટી છે. એ સપાટી કોની છે? સમુદ્રની સપાટી છે, ભલે દેખાય છે સપાટી. એવી રીતે જીવ દ્રવ્ય છે, તો જીવ દ્રવ્યની એ પર્યાય છે, જીવ દ્રવ્યની એ પર્યાય છે. એટલે એ પર્યાય પર્યાયનો કરતા જીવ છે એમ અહીંયા જે કહ્યું એ દ્વારા સમજાવવું એ છે કે એ પર્યાયનો કરતા જીવ સિવાય બીજું અન્ય દ્રવ્ય નથી, ત્યાં એમ સમજાવવું છે. જે બીજા પેરેગ્રાફમાં વાત કરવામાં આવી ત્યાં એમ સમજાવવું છે કે આ જીવની પર્યાય છે તો એનો કરતા જીવ છે, એટલે કે એના સિવાય બીજું અન્ય દ્રવ્ય નથી. એટલે જ્યારે અન્ય દ્રવ્યથી જ્યારે એને જુદું પાડવું છે ત્યારે એ પર્યાયને અને દ્રવ્યને એકરૂપ કહેવામાં આવે. એ પરિણામી અને પરિણામ એ એક જ દ્રવ્યમાં હોય એમ પણ કહેવામાં આવે, પણ એ ક્યારે કહેવામાં આવે? કે બીજા અન્ય દ્રવ્યથી જુદું પાડવું છે ત્યારે. પણ જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત ચાલતી હોય ત્યારે એમ કહેવામાં આવે કે પર્યાયની ઉત્પત્તિનો જો વિચાર કરીએ તો એ સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે, એના છ છ કારકો એના પોતાના છે. ત્યાં પર્યાયની મુખ્યતાથી વાત સમજાવવી છે કે પર્યાય કેવી છે, અને એ પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે તો એની જન્મક્ષણ છે. એટલે એમાં એમ સમજાવવું છે કે જે પર્યાય ઉત્પન્ન થઈ એને એની પહેલાની પર્યાય સાથે કે બીજા અન્ય કોઈ સાથે દ્રવ્ય ગુણ સાથે એને કાંઈ સંબંધ એ રીતે નથી. જે ઉત્પાદ છે એની અપેક્ષાથી એને કાંઈ સંબંધ નથી. જો આવું ન સમજવામાં આવે, આવું ન સમજવામાં આવે તો પછી સમ્યક દર્શનની પર્યાય જે ઉત્પન્ન થઈ એને માટે પૂર્વની પર્યાયને જવાબદાર ઠેરવવામાં આવે એવું થાય. હવે પૂર્વની પર્યાય તો મિથ્યાત્વની પર્યાય હતી. જે ક્ષણે સમ્યક દર્શનની પર્યાય જે સમયે ઉત્પન્ન થઈ એની પહેલાની પૂર્વની પર્યાય હતી એ સમ્યકત્વની પર્યાય ન હતી. તો પછી એનો અર્થ તો એવો થઈ જાય કે મિથ્યાત્વ એ કારક થઈ ગયો, મિથ્યાત્વની પર્યાય છે એ સમ્યકત્વની પર્યાયનું કારણ થઈ જાય. એટલે અહીંયા પર્યાયની સ્વતંત્રતાને પણ સાથે સમજવી પડે. જો અત્યારે આપણે થોડી સૂક્ષ્મ વાતો લઈ રહ્યા છીએ, પણ બધાને હવે તો સમજાય છે, આટલા વખતથી અભ્યાસ કરી રહ્યા છીએ એટલે એ સમજાય એવું છે. એટલે જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષા સમજવી જોઈએ. બીજું પર્યાય અને દ્રવ્યને જુદા કહેવામાં આવે એની પાછળનું જ્યારે દ્રવ્યને મુખ્યતાથી કહેવામાં આવ્યું હોય, દ્રવ્યની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય ત્યારે એ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરાવવી છે ત્યારે એ દ્રવ્યથી પર્યાય જુદી છે એમ પણ કહેવામાં આવે. એટલે દ્રવ્ય અને પર્યાયને ક્યારેક જુદા કહેવામાં આવે અને ક્યારેક એકરૂપ કહેવામાં આવે તો ત્યાં કઈ અપેક્ષાથી વાત ચાલે છે એ સમજવું જોઈએ. બીજા દ્રવ્યો થી એને જુદું પાડવું છે ત્યારે દ્રવ્ય અને પર્યાયને એક કહે છે, અને જ્યારે દ્રવ્યને અને પર્યાયને જુદા પાડવા છે કે દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરાવવી છે ત્યારે, દ્રવ્યની મુખ્યતાથી વાત કરવી હોય ત્યારે પર્યાયને ગૌણ કરીને પર્યાયને પર્યાય દ્રવ્યમાન નથી એમ કહેવામાં આવે, દ્રવ્ય એનાથી જુદું છે, અને પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય, પર્યાયની સ્વતંત્રતાની વાત કરવામાં આવી હોય ત્યારે પર્યાયને નિરપેક્ષ કહેવામાં આવે. એટલે જે અપેક્ષાથી જે રીતે વાત થતી હોય એ રીતે એ વાતને સમજવી જોઈએ. તો આપણે આ વાતને, આખી વાતને ફરીથી વાંચીએ અને ફરીથી હવે સમજીએ. આ બંને પેરેગ્રાફ સમજવાના છે. આપણે પહેલેથી જ લઈએ 15મા પાના ઉપર શું વાત કરી. પહેલી વાત કે જીવની જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ થાય એ તેની કાળલબ્ધિ છે, એ એની જન્મક્ષણ છે. આ પર્યાયની વાત છે અને ક્રમબદ્ધની વાત છે. ક્રમબદ્ધ કોણ છે? પર્યાય છે. ક્રમબદ્ધ પર્યાય છે. પર્યાય કોની હોય? દ્રવ્યની અને ગુણની. ગુણની પર્યાય કહો કે દ્રવ્યની પર્યાય કહો, એક જ અર્થ. બીજી વાત, બીજી વાતમાં અહીંયા એમ કહ્યું કે જે પર્યાય થાય તે બાહ્ય નિમિત્તથી, તેના દ્રવ્ય ગુણથી અને તેની પૂર્વ પર્યાયના વ્યયથી પણ નિરપેક્ષ છે. અર્થાત તે પર્યાયને બાહ્ય નિમિત્તની અપેક્ષા નથી, એના દ્રવ્ય ગુણની એને અપેક્ષા નથી અને પૂર્વ પર્યાયના વ્યયની એને અપેક્ષા નથી. જીવની એક સમયની પર્યાય જે વિકાર રૂપે પરિણમે તે પોતાના સટકારકથી પોતે સ્વતંત્રપણે પરિણમે છે. આ વિકારી પર્યાય જે થઈ એ પોતે સ્વતંત્ર રૂપે થઈ છે. એને દ્રવ્ય ગુણની કે પૂર્વની પર્યાયની કે બીજા કોઈ નિમિત્તની પણ અપેક્ષા નથી. એ વિકારી પરિણામ થયા છે તો એ સ્વતંત્રપણે થયા છે, કેમ કે જીવ તો શુદ્ધ છે, વિકાળ શુદ્ધ છે. અને અહીંયા પર્યાય વિકારી થઈ તો વિકારી પર્યાય થઈ એનું કારણ શું? તો એનું કારણ કાંઈ નથી, એના 6-6 કારકો એના પોતાના જ છે. એ સ્વતંત્રપણે પોતાના સટકારકથી પોતે સ્વતંત્રપણે પરિણમે છે. અને આ વાત 85 કાયની ગાથા 62માં આવી છે. એટલે એ દ્વારા આપણને એ સ્પષ્ટ થઈ જાય છે કે આ પર્યાય છે એ ગમે તેવી થઈ હોય, અશુભ ગમે તેવા પરિણામ થયા હોય તો પણ એથી કરીને દ્રવ્યને કાંઈ નથી, એ દ્રવ્યમાં પેસતી નથી, ઘૂસતી નથી. એ પર્યાય એક સમયનું સત છે, એ સમય હતી, પછી એનો વ્યય થઈ જાય છે અને દ્રવ્ય એનાથી જુદું રહે છે, દ્રવ્ય એનાથી જુદું રહે છે. એટલે આ વિકારી પરિણામ કરનારું દ્રવ્ય નથી. વિકારી પરિણામ કરનારું જો દ્રવ્ય હોય તો પછી એવા વિકારી પરિણામ થયા જ કરે. એટલે આ વિકારી પરિણામ થયા, આ વિકારી પર્યાય જે થઈ તે સ્વતંત્ર રીતે એના સટકારકથી થઈ છે, એ 85મી બાસઠની ગાથામાં વાત આવી છે. એટલે કાંઈ દ્રવ્યને કારણે એ પર્યાય થઈ છે એમ નથી. પછી એનું સમાધાન આપણે બીજી રીતે સમજીએ છીએ કે એ સમયની એવી યોગ્યતા હતી, એ સમયે એવી યોગ્યતા હતી વિકારી પરિણામ થાય એવી જીવની યોગ્યતા હતી, એ વખતે જે ઉપાદાન કારણ જે હતું એ ઉપાદાન અશુદ્ધ હતું એવી એ વખતની યોગ્યતા હતી. એ સમયે એ જ પર્યાય થવાની હતી, એ ક્રમબદ્ધ પ્રમાણે છે. તો એ પણ વાત બરાબર બેસે છે કે ક્રમબદ્ધ પ્રમાણે એમ જ પરિણામ થવાના હતા. પણ એ કાંઈ એ દ્રવ્યને કારણે થયા છે એમ નથી. દ્રવ્યને કારણે થયા છે એમ જો લેવામાં આવે તો પછી એવા જ પરિણામ થયા કરે, વિકારી પરિણામ બંધ થાય જ નહીં. એટલે અહીંયા આ પર્યાયની સ્વતંત્રતા દ્વારા આપણે એ સમજવાનું છે. 85મી કાયની 62મી ગાથા વિશે ઘણી વાર ઘણું ગુરુદેવે કહ્યું છે, અત્યારે વધારે આપણે એનો વિસ્તાર નથી લેતા. કે વિકાર થાય છે તો એ વિકાર કોને લીધે થાય છે, વિકારનું કારણ શું છે? એ કોઈ પરનિમિત્ત પર બાહ્ય નિમિત્ત કર્મ છે એ એનું કારણ નથી, એ સ્વતંત્રપણે એવો વિકાર થાય છે. એમાં બીજું કોઈ દ્રવ્ય એવો વિકાર કરાવે છે એમ નથી, કોઈ કર્મ વિકાર કરાવે છે એમ નથી, પરંતુ એ સ્વતંત્ર રીતે વિકાર થાય. હવે એના પછીના પેરેગ્રાફમાં જે વાત આવી છે એને પણ લઈએ. અહીંયા આગળ કહે છે કે જીવ દ્રવ્યની જે પર્યાય થાય તે જીવ જ છે. અહીંયા આપણે આ ગાથાઓની અંદર જે વાત ચાલી રહી છે ને એ કે પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે એ વાત કરીને એ વાત અહીંયા હવે લીધી છે. અહીંયા એ અપેક્ષાથી વાત લેવાની છે. કેમ એ અપેક્ષાથી વાત લેવી છે? કેમ કે જીવ છે તે અજીવ નથી અને અજીવ છે તે જીવ નથી. એના પરિણામોથી ઉપજતો થકો જીવ જીવ જ છે, એટલે જીવના પરિણામ છે એમાં એ જીવ જ છે અને અજીવના પરિણામ છે એમાં અજીવ જ છે. આ વાત અહીંયા આપણી આ ગાથાઓમાં ચાલી રહી છે. અહીંયા એ વાત લીધી છે કે જીવ દ્રવ્યની જે પર્યાય થાય તે જીવ જ છે, અર્થાંત તેનો કરતા જીવ જ છે, અન્ય દ્રવ્ય નથી, બીજું કોઈ દ્રવ્ય નથી, કોઈ જળ કર્મ પણ નથી. એટલે જીવના જે પરિણામ થાય છે એ અન્ય બીજા દ્રવ્ય દ્વારા થતા નથી કે કોઈ જળ કર્મને કારણે પણ થતા નથી. અને જળ કર્મની પર્યાય જળ કર્મના કારણે ક્રમબદ્ધ થાય છે અને જીવની પર્યાય જીવના કારણે ક્રમબદ્ધ થાય છે. દ્રવ્ય પોતે જ પોતાની પર્યાયને કરે છે, પણ બીજો ભિન્ન પદાર્થ કે બીજું દ્રવ્ય આવીને આ પહેલા દ્રવ્યનું કાંઈ કરે, પહેલા દ્રવ્યની પર્યાયને કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. પછી ચાહે તો એ જીવની વિકારી પર્યાય હો કે સંકિત આદિની નિર્મળ નિર્વિકારી પર્યાય હો, પણ તે પર્યાય થાય છે તો ક્રમબદ્ધ જ થવાની હોય, તે જ થાય છે, તે સમયે જ થાય છે. પણ એને કરનાર કોઈ અન્ય દ્રવ્ય નથી, કોઈ કર્મ નથી. એને કરનારું બીજું કોઈ દ્રવ્ય નથી કે અન્ય કોઈ કર્મ પણ નથી. તે પર્યાય તેના ક્રમમાં થવાની હોય તે જ થાય છે અને એમાં તેને કર્મ વગેરે કોઈ પરકારકોની અપેક્ષા નથી. આવી વાત છે. બહુ સરસ વાત કરી, ઘણી સ્પષ્ટતાઓ કરી દીધી. શાંતિથી ફરીથી આ પેરેગ્રાફો વાંચવા અને ખૂબ વિચાર કરો. હવે આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, ભગવાન કેવળી સર્વજ્ઞ દેવના નામથી પર્યાયને ક્રમબદ્ધ સિદ્ધ કરવી એ તો પરથી સિદ્ધ કરવાની વાત છે અને પૂર્વ પર્યાયના વ્યયપૂર્વક વર્તમાન પર્યાય થઈ એમ કહેવું એ પણ પરથી પર્યાયને સિદ્ધ કરવાની વાત છે. કેમ કે પૂર્વ પર્યાય વર્તમાન પર્યાયનું પર છે. વર્તમાન પર્યાય માટે પૂર્વની પર્યાય છે તે પર છે, પહેલાની પર્યાય છે તે અત્યારે વર્તમાન પર્યાય માટે પર છે. એટલે એમાં પણ એ પરથી પર્યાયને સિદ્ધ કરવાની વાત છે. વાસ્તવમાં તો જે સમયે જે પર્યાય એ વિકારી હોય કે નિર્વિકારી હોય, વાસ્તવમાં તો જે સમયે જે પર્યાય એ વિકારી હોય કે નિર્વિકારી હોય એ પર્યાય પ્રગટ થાય છે તે કાળે પોતાના કરતા કર્મ કરણ આદિ ષટકારકથી સ્વતંત્રપણે પ્રગટ થાય છે. આ અલૌકિક સિદ્ધાંત છે કે જીવ પોતાની ક્રમબદ્ધ એક એક પર્યાયના ષટકારકથી પોતાની તે પર્યાયપણે ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. પોતાની ક્રમબદ્ધ પર્યાયો વડે ઉપજતો થકો, એવા પરિણામો કરતો થકો એ જીવ જ છે, એ અજીવ નથી. આપણી મૂળ ગાથાની વાત ઉપર આપણે આવ્યા. અહીંયા એક બીજી વાત લીધી છે ગુરુદેવે કે સોનગઢમાં જે મુખ્ય વાત આવી અને જેની સામે કેટલાય લોકોને સમજણ ન પડી એટલે વિરોધ થયા અને પછી જેમ જેમ સમજાતું ગયું તેમ તેમ ખૂબ લોકો સોનગઢ આવતા થયા અને પછી તો ઘણો સોનગઢનો પ્રચાર થયો, મોટા મોટા પંડિતો આવવા લાગ્યા. તો એમાં આજે મુખ્ય પાંચ વાત ત્યાંથી બહાર આવી એટલે એની સ્પષ્ટતાઓ થઈ. શાસ્ત્રની એ વાત લોકો સમજ્યા ન હતા એને ગુરુદેવે બરાબર સમજાવી. એ પાંચ વાત છે, એ પાંચ વાત જે અહીંથી મુખ્ય બહાર આવી છે એમ ગુરુદેવ કહે છે ને, એટલે એ પાંચ વાત બહાર આવી શાસ્ત્રમાં જે પડી હતી અને લોકો એને બરાબર સમજતા નહોતા એની સ્પષ્ટતા ગુરુદેવે કરી. તો પહેલી વાત એમાં છે કે નિમિત્ત, બીજું ઉપાદાન, ત્રીજું નિશ્ચય, ચોથું વ્યવહાર અને આ પાંચમું ક્રમબદ્ધ. એટલે નિમિત્ત ઉપાદાનની સાચી સમજણ ગુરુદેવે આપી કે નિમિત્ત કાંઈ કરતું નથી વગેરે, ઉપાદાન એ જ મૂળ કારણ છે. નિશ્ચય અને વ્યવહારની પણ સાચી સમજ આપી, કોને નિશ્ચય કેવો અને નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં, વ્યવહાર છે તે ઉપચાર છે, આ બધી વાત પણ એમણે આપી. અને આ ક્રમબદ્ધની વાત આપી કે પર્યાય ક્રમબદ્ધ છે, નિમિત્ત છે તે પરવસ્તુ છે, તે ઉપાદાનમાં કાંઈ કરે નહીં. નિમિત્ત છે ખરું, એના અસ્થિપણાનો નિષેધ નથી, નિમિત્ત હોય છે, પણ તે ઉપાદાનની પર્યાયનું કાંઈ પણ કરે નહીં, માત્ર એ હાજર હોય. તેવી રીતે વ્યવહારને નિશ્ચયની વાત કરી, એમાં એમ કહ્યું કે તેમ વ્યવહાર છે તે નિશ્ચયનું કાંઈ કરે નહીં, કેમ કે વ્યવહાર છે તે પણ નિમિત્ત છે. વ્યવહાર છે ખરો, પણ વ્યવહાર નિશ્ચયનું કાંઈ કરે નહીં. અને આ પાંચમી વાત ક્રમબદ્ધનો વિષય, પ્રત્યેક દ્રવ્યની સર્વ પર્યાયો તેના થવાના કારણે સ્વતંત્રપણે પોતાથી જ ક્રમબદ્ધ થાય છે, તેમાં કાંઈ આગું પાછું કદી થાય નહીં. આ પાંચ વાત તો બરાબર છે, અને ગુરુદેવભાઈ એક વાત કરે છે કે હવે એક છઠ્ઠી વાત બહાર એમ આવી છે કે પર્યાય અશુદ્ધ હોય તો દ્રવ્ય પણ અશુદ્ધ થઈ જાય, એવું કેટલાક લોકો માનવા માંડ્યા છે. એની એ માન્યતા જે છે એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે એ માન્યતા યથાર્થ નથી. પર્યાય અશુદ્ધ હોય તો દ્રવ્ય પણ અશુદ્ધ થઈ જાય, તો એ વાતનું ખંડન કરતા ગુરુદેવે સમજ આપી છે કે એ માન્યતા યથાર્થ નથી. વસ્તુ એટલે જે દ્રવ્ય છે એ તો અનાદિ અનંત એક રૂપ પવિત્રતાનો પિંડ છે. દ્રવ્ય ક્યારેય અશુદ્ધ થયું નથી, અશુદ્ધ થાય નહીં, એ તો અનાદિથી એવું ને એવું શુદ્ધ છે, એ પવિત્ર છે. એ અનાદિ અનંત એક રૂપ પવિત્રતાનો પિંડ છે, અનાદિથી એવું ને એવું નિર્મળ પવિત્ર શુદ્ધ છે, અને અનંત કાળ સુધી એવું ને એવું નિર્મળ પવિત્ર શુદ્ધ જ રહેવાનું છે. વર્તમાનમાં પણ એ એવું જ શુદ્ધ છે. આ બધા વિકાર અને જે કંઈ છે તે બધું બહારમાં છે, એ પર્યાયમાં છે. વિકારી નિર્વિકારી સર્વ પર્યાયોના કાળે એ વખતે પણ દ્રવ્ય તો શાશ્વત એક રૂપ શુદ્ધ જ છે, શુદ્ધ જ રહે છે, શુદ્ધ જ રહેશે. હવે તીવ્ર મિથ્યાત્વના કાળે પણ દ્રવ્ય વસ્તુ તો જેવી છે તેવી શુદ્ધ જ છે, અને જો એવી શુદ્ધ ન હોત અને અશુદ્ધ થઈ ગઈ હોત તો પછી આ સિદ્ધ કેવી રીતે થવાત? એટલે વસ્તુ તો એવી ને એવી ત્રિકાળ શુદ્ધ પડી જ છે, ત્રણેય કાળ એવી ને એવી શુદ્ધ જ છે. દ્રવ્ય ક્યારેય મલિન થયું નથી, મલિન થતું નથી, મલિન થશે નહીં, એ તો ત્રિકાળ શુદ્ધ જ છે, એ નિર્મળ છે, એ પવિત્ર છે. એનું લક્ષ એ કરે તો એને એનો અનુભવ થાય કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે. એ બધી પર્યાયોથી પણ ભિન્ન છે, એટલે કે આ આશ્રવ ને બંધ ને નિર્જરા અને મોક્ષ એ બધાથી એ જુદું ભગવાન આત્મા જે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ 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 પવિત્ર 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 છે, એ ક્યારેય એ મલિન થયું જ નથી. એણે ભૂતકાળમાં ગમે તેવા ભાવ કર્યા હોય, મલિનમાં મલિન ભાવ કર્યા હોય, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા હોય, ગંદામાં ગંદા ભાવ કર્યા હોય, અને એવું પરિણમન પણ થયું હોય, તે છતાંય દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ રહ્યું છે. જે થયું તે બધું પર્યાયમાં, એ વાત પૂરી થઈ, વાત પૂરતી પતી ગઈ. અત્યારે પણ ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ એવું ને એવું શુદ્ધ દ્રવ્ય છે, એનું લક્ષ કરે તો એવી એની નિર્મળ પર્યાય એને થાય, વર્તમાનમાં એવી નિર્મળ પર્યાય થાય, એવા પરિણામ થાય, એનું લક્ષ કરતા એવા પરિણામ થાય. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શુદ્ધ અશુદ્ધ દ્રવ્ય એમ કહે છે ને? તે કહે છે કે હા, પણ એ તો પર્યાય અપેક્ષાએ વાત છે. શુદ્ધતા અને અશુદ્ધતા એ તો પર્યાયની વાત છે ભાઈ. વસ્તુ એટલે દ્રવ્ય, દ્રવ્ય તો ત્રિકાળ એક રૂપ શુદ્ધ જ છે. પોતે કેવડો છે, કોણ છે, એની જો કાંઈ ખબર હોય નહીં તો પછી એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરશે? એટલે એને વસ્તુના સ્વરૂપને સમજવું પડશે ને કે પોતે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, ત્રિકાળ નાયક છે, ત્રિકાળ આનંદ રૂપ છે, એમાં કાંઈ ફેરફાર થયો નથી. વર્તમાનમાં પણ એવો ને એવો સિદ્ધ સમાન શુદ્ધ ત્રિકાળ એવો ને એવો હતો છે, રહેશે. આગળ અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. જુઓ, ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુ છે, એ તો ધ્રુવ અપરિણામી છે. ધ્રુવ અપરિણામી છે, જે ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે જીવ, એ તો અપરિણામી છે. તેમાં બદલવું એટલે કે ક્રિયા નથી, પણ વર્તમાન પર્યાય છે તે એની બદલતી દશા છે. અહીં કહે છે, તે વર્તમાન બદલતી દશા છે તે ક્રમબદ્ધ છે. તે વર્તમાન એ વર્તમાન બદલતી દશા છે તે ક્રમબદ્ધ છે. મૂળ પાઠમાં ક્રમ નિયમિત શબ્દ છે, તેનો અહીં ક્રમબદ્ધ અર્થ કર્યો છે. એટલે કે જીવની અનાદિ અનંત ત્રણ કાળની જે પર્યાયો છે તે પ્રત્યેક પોતાના સ્વકાળે ક્રમ નિયમિત એટલે ક્રમબદ્ધ પ્રગટ થાય છે. વળી જીવની તે પ્રત્યેક બદલતી ઉપજતી દશા એ પર્યાય એ જીવ જ છે, એ અજીવ નથી. એ જીવના પરિણામ છે, એ જીવ જ છે, એ અજીવ નથી. એટલે શું કે તે ઉપજતા પરિણામોમાં જીવ જ તન્મય છે. એ પરિણામોમાં જીવ જ છે, પણ એમાં અજીવ તન્મય નથી. એમાં અજીવ તન્મય નથી. તે પરિણામ અજીવના છે, અથવા તે અજીવથી નિપજ્યા છે એમ નથી. જીવના પરિણામ જીવ જ છે, જીવના પરિણામ જીવ જ છે, અજીવ નથી. અજીવના પરિણામ અજીવ છે અને જીવના પરિણામ જીવ છે, સીધી સરળ વાત છે. એટલે જીવ જ પોતાના ક્રમબદ્ધ પરિણામ રૂપે ઉપજતો થકો એ જીવ જ છે. હવે એક પ્રશ્ન છે કે એક બાજુ આપ કહો છો કે જીવ પર્યાયને કરે નહીં, અને વળી અહીં કહો છો કે જીવના પરિણામ જીવ જ છે, તો આ કેવી રીતે છે? અને આનું સમાધાન છે એ આપણે થોડુંક તો પહેલા અગાઉ કરી ગયા છીએ, પણ આખું સમાધાન ફરીથી લઈશું. એટલે આવતા સ્વાધ્યાયમાં પણ તત્વની ઘણી ઊંચી વાત આવશે અને ઘણી સ્પષ્ટતાઓ થશે. આ બધી સ્પષ્ટતા થયા પછીથી સમયસારના સ્વાધ્યાયનું ખરેખરું મહાત્મ્ય સમજાશે. અદભુત ગ્રંથ છે, દ્રવ્યાનુયોગનો અદભુત ગ્રંથ છે, અને એનો બરાબર સારી રીતે સ્વાધ્યાય કરતા સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ અશરીર થવાનું શાસ્ત્ર છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત.